સત્તાવીસ લક્ષણ પર્વમાં ચારિત્ર ધર્મની આરાધનામાં આજે આઠમો દિવસ ત્યાગ ધર્મની આરાધનાનો દિવસ છે. પહેલું તો જીવનમાં ગુરુદેવસિંહના પ્રવચનમાં તો આવ્યું જ છે, ત્યાગ કોનો કરવો છે? ગ્રહણ કરેલાનો ત્યાગ કરવો છે કે જેનું ગ્રહણ નથી એનો ત્યાગ કરવો છે? કોનો ત્યાગ કરશો? જે ગ્રહણ થયેલું છે, જે મારા સ્વભાવરૂપ છે, એનો ત્યાગ કરવો છે કે જેનું ગ્રહણ નથી કર્યું એનો ત્યાગ કરવો છે? જેનું ગ્રહણ નથી એનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન જ નથી. અને જે ગ્રહણ કરેલું એટલે કે મારું સ્વરૂપ છે, મારો સ્વભાવ છે, એનો ત્યાગ ક્યારે થઈ શકતો જ નથી. સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે એટલે 34 નંબરની ગાથામાં એ વિષય લીધો છે કે ખરેખર ત્યાગ શું છે. જો એક કોઈ જૈન ધર્મમાં એમ સમજાય, તમારામાં છોડવાનું બહુ હોય, તમારામાં ત્યાગ આ તે, ભાઈ ત્યાગ જૈન દર્શનમાં તો એમ સમજાવે છે કે પર વસ્તુ તો તારામાં છે જ નહીં. આજે ગુરુદેવસિંહ એક પ્રવચનમાં સવા આમાં ત્યાગમાં લીધું, જેની તારામાં નાસ્તી છે એની તારે નાસ્તી કરવી છે. જેની તારામાં નાસ્તી એટલે શું? પરદ્રવ્યનો તો આત્મામાં અભાવ છે, અને અભાવ છે એનો તારે અભાવ એટલે ત્યાગ કરવો છે. એનો અર્થ થયો કે તને એનું ગ્રહણ કર્યું એવું એકત્વ પડ્યું છે. જીવનમાં મમત્વ રાખીને ક્યારે ત્યાગ થઈ શકશે નહીં, અને સાચો ત્યાગ હશે તો મમત્વ છૂટા વગર રહેશે જ નહીં. આપણે બધા વસ્તુ છૂટે છે અને એનું સ્મરણ અને મમત્વ રહી જાય છે. બીજી વસ્તુ તો ઘણી દૂરની વાત રહી, કોઈ મકાન 2-4 વર્ષ પહેલા છોડી દીધું હોય અને એ રસ્તા ઉપરથી જાય તો શું યાદ આવે છે? ક્યારે ત્યાગ કર્યું જ નથી. ત્યાગ એનું નામ કહેવાય કે જેનું સ્મરણ ફરીથી ન આવે. મળમૂત્રનો ત્યાગ છે કે જેનું કોઈ દી સ્મરણ નથી યાદ આવતું. એમ અહીંયા ત્યાગમાં જે વસ્તુ મારા અસ્તિત્વમાં જ નથી, મારા દ્રવક્ષેત્ર કાળમાં જ નથી, જેનું મેને ગ્રહણ જ નથી કર્યું, એવા પર પદાર્થનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન જ નથી. એને જો છોડવાનો અભિપ્રાય રહ્યો એનો અર્થ કે મેં એનું ગ્રહણ કર્યું હતું અને હવે એનું ત્યાગ કરું છું એવું અભિમાન છે. એનાથી આગળ આપણે વિચારીએ કે પરદ્રવ્યને જવા દઈએ, પણ પરદ્રવ્યના લક્ષ્ય થયેલા વિભાવ ભાવનો, વિકાર રાગ દ્વેષ મોહનો તો મારી પર્યાયમાં અસ્તિત્વ છે, તો એનો ત્યાગ કરવો કે નથી કરવો? કમસે કમ એનો તો ત્યાગ કરવાની રજા હોય ને. ક્યાં રાગનો ત્યાગ કરવો છે, ભૂતકાળના કે ભવિષ્યના? ક્યાં રાગ કરવો? ભૂતકાળનો રાગ તો અમસ્ત ચાલ્યો ગયો છે અને ભવિષ્યનો તો આવ્યો નથી. ચાલો કાંઈ નહીં, વર્તમાનનો તો કરશો કે નહીં? વર્તમાનનો તો પ્રગટ થઈ ગયો છે, હવે શું ત્યાગ કરવો છે? ભૂતકાળનો ચાલ્યો ગયો છે તો કે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના શેના માટે હોય છે? ખરેખર વિચારવા જઈએ છીએ, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, પછખાણ લઈએ છીએ, અને વર્તમાનની શું હોય? આલોચના. ભૂતકાળનું પ્રતિક્રમણ, ભવિષ્યના પછખાણ અને વર્તમાનની. તો ભૂતકાળના રાગ વયો ગયો છે, ફરીથી વિચારીએ, ભૂતકાળના રાગને છોડવો છે કે ભૂતકાળમાં થયેલા રાગને હજી કરવાનો અભિપ્રાય રહ્યો છે અભિપ્રાય છોડવો છે? ભૂતકાળનો રાગ કોઈની પાસે ન હોય, એ તો શું રહ્યો છે? એક વ્યય રૂપે, અભાવ રૂપે, પણ રાગ કરવાનો અભિપ્રાય હજી રહી ગયો છે. એવી જ રીતે ભવિષ્યનો રાગ અત્યારના નથી કર્યો, પણ રાગ કરવાનો અભિપ્રાય અને વર્તમાનનો એમાં સુખબુદ્ધિ કરવાનો અભિપ્રાય, એનો અર્થ કે મેં ભૂતકાળમાં કર્યું તું એનું ઠીક પણ છે અને હજી ભવિષ્યમાં કરવાનો પણ એને અભિપ્રાય રહી ગયો. મૂળ અભિપ્રાય અને વર્તમાનમાં એ રાગ રહિત થવાનો અભિપ્રાય, રાગ રહિત થવાનો અભિપ્રાય એનો અર્થ છે કે ભૂતકાળના કરેલા ભાવો હવે હું વિપરીત ભાવો કરવાનો નથી, એનું નામ પ્રતિક્રમણ કહેવાય છે. અને જે વર્તમાનમાં મને ગમતું નથી, કરતો નથી, ભવિષ્યમાં શું કામ કરું, એનું નામ શું છે? પચખાણ છે. અને વર્તમાનના રાગ નહીં કરવાનો અભિપ્રાય એનું નામ, જેટલી જેટલી એનાથી વિતરાગતા થઈ એનું નામ આલોચના કહેવામાં આવે. જૈન દર્શનની ગંભીરતા ઊંડપ ઘણી છે. બાયથી એ છોડવાની, કોઈને એમ થાય તમારે હોય તો ખરું આટલું બધું ખાવું ન ખાવું બધું નહીં, ઘણા તો કે તમારા લિસ્ટમાં શું હોય વધારે, શું ખાવું કરતા નહીં ખાવાનો લિસ્ટ વધારે છે ને, એ જ દેખાડે છે કે સંયમમય મર્યાદિત જીવન હોય છે જૈનનું. ગુરુદેવ શ્રી આજ પ્રવચનમાં નાયરોબીનું જે શરૂઆત જ ક્યાંથી શરૂ કરી હતી, જીવનમાં તો એ તો નૈતિકપણું પણ નથી, અહીંયા તો જૈનપણું એ તો એનાથી કોઈક અધિક છે. લૌકિક નૈતિકતાથી પણ જૈનપણું એક એનાથી એક અધિક છે. અંતરંગની નહીં બાહ્ય જીવનની પણ એક વાત છે કે જે મને એક જીવને પણ દુઃખ પહોંચે એવો ભાવ નથી તો અનંત જીવની જેમાં હિંસા થાય એવું ભોજન આદિ કેમ હોય? જેમ મને દુઃખ ગમતું નથી તો મારા નિમિત્તે બીજા જીવને દુઃખ થાય, એમાં એક નહીં, અનેક નહીં, અસંખ્ય નહીં, અનંત જીવની હિંસા થાય એવું તો એક જૈનપણામાં ક્યારે ન હોય. પરિસરમાં ન હોય કે ચોમાસાના ચાર મહિના ન હોય કે ક્યારે ન હોય. જીવનમાં એમ ન વિચારવું કે અમે જૈન થઈને આટલું વખત છોડીએ છીએ. ફરીથી જે ત્યાગ જેનો હોય એના માટે કાળનો ક્રમ ન હોય. ઝેર કેટલા વખત પીવાય? વર્ષના કેટલા દિવસ પીવાય? એકવાર પીવાય. જીવનમાં એ પ્રશ્ન જ નથી. એવી રીતે એક ઝેર કદાચ એક બહુ તનાવ બગાડશે અને આવા જે પાપ કર્યા છે તો એવી દશામાં પહોંચશું કે બીજા પણ આપણને જીવ માનવા તૈયાર નહીં થાય. એટલે એ પ્રકાર તો છે નહીં. અહીંયા તો ત્યાગમાં એ આદિ કનમૂળ આદિ કે જે અભક્ષ કહેવાય એનો ત્યાગ મેં કર્યો છે એ તો હોય જ, એમાં કોઈ અધિકતા નથી. અહીંયા તો એની અધિકતામાં અને એમાં અહીંયા મુનિરાજની મુખ્યતા થવા. તો ફરી પરદ્રવ્યના ત્યાગ જે છૂટેલા છે, જેની નાસ્તિ છે એની નાસ્તિનો પ્રશ્ન નથી. પર્યાયમાં જે વિભાવ ઉભા થયા છે, ખરેખર જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાનમાં જે પરરૂપે જાણશે તેનો ત્યાગ થયા વગર રહેશે નહીં, અને જ્ઞાનમાં જેને સ્વપણું ભાસે તેનું ગ્રહણ થયા વગર રહેશે જ નહીં. માટે પ્રત્યાખ્યાન એ કોઈ વસ્તુનું નથી, પ્રત્યાખ્યાન એ જ્ઞાનની સમજણ છે કે જે વિભાવરૂપ છે, જે મારું અસલી સ્વરૂપ નથી અને છતાં એમાં મેં મમત્વ કર્યું હતું, એ જ્ઞાનની સમજણમાં એ વિભાવ પ્રત્યેનું એકત્વ છૂટે તેનું નામ જ સાચો ત્યાગ કહેવામાં આવે. આ તો ત્યાગના નામે કર્તાપણાનો બોજો લઈએ છીએ આપણે. સ્વભાવને પરજાણીને પચખાણ ભાવોનું કરે. શું શબ્દો વાપરો છે? પરની તો વાત, સ્વભાવને પરજાણીને પચખાણ વસ્તુનું કરે એમ શબ્દ નથી, ભાવોનું. જ્ઞાનમાં એને પરરૂપે જાણવું, વિભાવ ભાવને દુઃખરૂપે જાણવા એનું નામ સાચું પચખાણ કહેવામાં, ત્યાગ કહેવામાં આવે છે. અને જ્યાં અંતરંગમાં રાગ છૂટે છે તો એ વસ્તુનું પણ સેજે એક ક્ષેત્રાવગા સંબંધ છૂટી જાય એનું નામ ઉપચારથી વ્યવહારથી ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. અને ખરેખર તો રાગ નવો ઉત્પન્ન થતો જ નથી. પૂર્વ પર્યાયમાં હતો, વર્તમાન પર્યાયમાં રાગ ઉત્પન્ન થતો, તો તેનું નામ રાગનો ત્યાગ એ નામ માત્ર કથન છે. એ ગાથામાં તો ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે ત્યાગપણાનું નામ પણ મને તે કાળી ભગવાન આત્માને નથી. શું છે? ત્યાગ કર્યો એમ નહીં પણ નામ દેવું એ પણ લાગુ. કેમ એવું કેમ હશે? જેમ કોઈને આપણે કઈ સારું કર્યું, તમે જલ્દી છૂટી ગયા, તે રાજી થશે કે શું થશે? દુઃખી થશે. કોઈ વ્યક્તિને કહીએ સારું થયું જલ્દી છૂટી ગયા, તે રાજી થશે ને? નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે એનો અર્થ કે હું પહેલા જેલમાં હતો એ તમે નક્કી કરાયું. છૂટવાનો કોને પ્રસંગ આવવાનો છે? બંધનમાં તો છૂટવાની વાત એ સાપેક્ષતા છે કે પેલા બંધનમાં હતો. તો પોતાના જ્ઞાયક સ્વભાવમાં એમાં ન્યાય આપ્યો છે. ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વભાવથી ક્યારે છૂટો જ નથી અને રાગને કોઈ દી ગ્રહણ જ નથી કર્યો, તો રાગનો ત્યાગ એ પણ એક નામ માત્ર કથન. અને એ પણ કોને લાગુ પડે છે? પર્યાયમાં રાગ હતો અને પર્યાયમાં રાગ છૂટો. જ્ઞાયક સ્વભાવમાં તો રાગનો પ્રવેશ જ નથી થયો, કારણ કે હું મારા જ્ઞાન સ્વભાવથી ક્યારેય છૂટો નથી. તો સ્વભાવમાં તે નામ પણ લાગુ ન પડે. નામ લાગુ પડશે તો કોને લાગુ પડશે? એક સમયની પર્યાયમાં લાગુ. બાકી પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની વાત તો સારું છે, અમારે હવે કઈ છોડવું જ નહીં. એ જ વાત તારા શબ્દો તારા અભિપ્રાયની ચાળી ખાય છે. હજી તને બાય પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મમત્વ રહી ગયું છે, ત્યારે તો મને વાંધો નહીં. અરે જ્યાં એક રાગથી પણ છોડવાના બોજાથી રહિત થવું છે, એમાં તો હજી પરદ્રવ્યોની પણ મમતા એ નિયમ છે. શું નિયમ છે? જેને જેનાથી ભેદજ્ઞાન થાય એમાં ક્યારે એકત્વ ન હોય. જેને જેનાથી ભેદજ્ઞાન થાય એનામાં હજી એકત્વ જો રહ્યો તો ભેદજ્ઞાન કર્યું શું? અને એવી જ રીતે જ્યાં અસ્થિરતાનો રાગ છૂટે છે તો એ વસ્તુ પણ એનો એક ક્ષેત્રાવગા સંબંધ છૂટી જાય છે. ઘર મકાન આદિ જે વસ્ત્ર પાત્ર આદિના એ પ્રત્યેનો કયો એકત્વ તો સમ્યક દર્શન થતા જ છૂટી ગયો છે. અને હવે અસ્થિરતાનો રાગ એ છૂટે છે તો એના પ્રત્યે પણ એ રાગ છૂટતા એનો એક ક્ષેત્રાવગા સંબંધ છૂટી જાય. અને એ મુનિરાજને ઉત્તમ ત્યાગ કહેવામાં આવે છે. શ્રાવક દશામાં એક દેશ ત્યાગ હોય છે અને એટલા માટે 12 અણુવ્રતમાં કયું નામ આવે છે? ત્યાગ માટે કયું આવે છે? સર્વથા ત્યાગ તો મુનિરાજને છે, અપરિગ્રહ. અને અહીંયા શું હોય છે? પરિગ્રહ પરિમાણ વ્રત, ભોગ ઉપભોગ પરિમાણ. અપરિગ્રહ પણ નથી, એક ક્રમ છે. મુનિ દશા આવતા તો અંતર બાય બધા જ પરિગ્રહ. તો અહીંયા ત્યાગમાં તે જેના પ્રત્યેનું મમત્વ અનાદિકાળથી છે, હવે એ મમત્વ છીટો, અસ્થિરતાનો ભાવ છીટો, તો એ ક્ષેત્રાવગા એ સંબંધ એ છૂટે છે. તો એ પૂર્ણ ત્યાગ છે. અને શ્રાવક દશામાં કેવો હોય છે? એક દેશ ત્યાગ હોય છે. એનું ગુરુદેવસિંહ જે આપણને વાંચ્યું કાર્તિકીયાનું પ્રેક્ષામાંથી, એમાંથી ત્રણ ત્યાગની વાત લીધી હતી. ક્યાં ત્રણની વાત લીધી હતી? સંસાર, દેહ અને ભોગ. સંસાર, દેહ અને ભોગ. અને એના પછી ડિવિઝનમાં આહાર ને બધું શરીર માટે આહાર લેવાનું હોય. તો પહેલું તો ત્રણ કેવી રીતે છે? સરસ એની વ્યાખ્યા ગુરુદેવસિંહે લીધી, 434 પાને છે. 434 પાને એમાં છે. પહેલી વાત તો એ છે કે મુનિ થવાના દાખે જે સંસાર દેહ ભોગથી વિરક્ત છે. મળે છે શબ્દ ત્રણ? સંસાર, દેહ અને ભોગ. હવે આ કેવી રીતે થાય છે? એના માટે એના પછીની ત્રણ લાઈન છોડીને, અનાકુળ આનંદ સ્વભાવ જેમાં ભવનો ભાવ નથી. જો આ પહેલી વ્યાખ્યા કોને લે છે? ત્રણેયથી વિરક્તિ. કોણ ત્રણેયથી? ફરીથી, સંસારથી વિરક્તિ, દેહથી વિરક્તિ અને ભોગ. હવે આપણને એક વિચાર હજી એક છે, ત્યાગમાં હંમેશા શું આવે છે? કઈક છૂટે એવું યાદ આવે છે કે કઈક ગ્રહણ થાય એવું યાદ આવે છે? ત્યાગમાં તો છોડવાનું જ હોય છે ને, છોડવાનું જ હોય છે ને. ક્યારે પણ ગ્રહણ પૂર્વકનો ત્યાગ હોય છે, માત્ર નાસ્તિ ન હોય, અસ્થિ પૂર્વકની નાસ્તિ સહજ થયા વગર રહેતી નથી. આ બહુ જ વિચારવા જેવું છે. જગત આખું ગ્રહણના નામે ફસાણું છે. અને જ્યાં જૈનમાં આવીને ત્યાગ એટલે શું ખબર નથી, તો ત્યાગના પણ વિપરીત અભિપ્રાયથી આપણે અટક્યા છીએ. ગ્રહણ પણ તો નહીં, પણ ત્યાગના નામે પણ આપણે ક્યાંક ને ક્યાંક અટક્યા છીએ. ગ્રહણ પૂર્વક ત્યાગ હોય છે. જયારે ચાલીએ પગથિયા ચડીએ ત્યારે શું હોય છે? પાછલો પગ ક્યારે ઉભો થાય? આગલો પગ જમીન ઉપર ક્યાંક પગથિયા ઉપર અડ્યો છે તો પાછલો ઉભો થાય. હજી આગલો પગ અડ્યો ન હોય ને પાછલો પગ ઉભો થાય તો શું થશે? અને બે જમીન ઉપર હશે તો એક પડી જશું, એક ઉભા રહેશું, ચલાશે નહીં. ચાલવા માટે શું હોય છે? એકનું છૂટે છે અને એકનું સ્પર્શ અડે છે. તો એકનો આધાર, એકનું અવલંબન અને બીજાનું છૂટવું. તો જૈન દર્શન ગ્રહણ પૂર્વક ત્યાગ. અને ફરીથી, કોઈ પણ કોઈનો ત્યાગ એનાથી અધિક સારી વસ્તુનું ગ્રહણ થશે તો કરશે. કોઈ પણ વસ્તુનો ત્યાગ ક્યારે કરશું? એનાથી કંઈક અધિક વસ્તુ. તો જ્યાં પોતાને અધિક, જગતમાં સર્વોત્કૃષ્ટ, અધિક ઉત્કૃષ્ટ એવા સ્વભાવનું ગ્રહણ થતા થતા સેજે રાગાદી ભાવનો ત્યાગ થયા વગર રહેતો નથી. ગ્રહણ પૂર્વકનો ત્યાગ એ ગુરુદેશી આમાં લે છે, જે એના લીધું છે. એના પેરેગ્રાફ જે આપણે વાંચીએ છીએ એમાં છેલ્લી બે લાઈન, અનાકુળ આનંદ સ્વભાવ એ કેવો છે? જેમાં ભવનો ભાવ નથી એવા સ્વભાવમાં એકાગ્રતા છે એ સંસારથી વિરક્ત છે. શું આવી અસ્થિ? શું આવી? અનાકુળ આનંદ સ્વભાવમાં એકાગ્રતા થઈ અને તો સંસારથી શું થઈ? વિરક્તિ થઈ. ખાલી સંસારથી વિરક્તિ કરવા જશે એને શું થશે? સંસાર અથવા એના બાહ્ય વિષયો પ્રત્યેનો તિરસ્કાર એ કોઈ ત્યાગ નથી. તિરસ્કારમાં દ્વેષ છે અને ત્યાગમાં વૈરાગ્ય ઉદાસીનતા છે. બે ફરક પડે છે. આપણે તો તિરસ્કાર ઘણામાં આવે. સંસાર કેવો છે? ખારો છે ને. એમ કરીને કોઈના પ્રત્યે દ્વેષ કરવાનો નથી. એ સંયોગ સંયોગ રૂપે ભલે હો, એના પ્રત્યે મારે શું કરવું છે? મમત્વ. આજે પૂજામાં જે બધા જ અર્ઘ લીધા હતા એ દરેકમાં શું આવતું હતું? માતા પિતા બધા પ્રત્યે એમાં શું આવતું? મમત્વનું ત્યાં. આપણે એક એક બધા ધર્મમાં સામ સામે નાસ્તિ લઈએ છીએ ને. ક્ષમામાં શું છે? ક્રોધનો અભાવ. માર્દવમાં માનનો, આર્જવમાં માયાનો, સત્યમાં અસત્યનો, શૌચમાં લોભનો. એ તો પાંચ થઈ ગયા. પછીના સંયમ તપ આજે ત્યાગ આપણે વાત લીધી ને. આ મુનિ દશામાં શું હોય છે? શું હોય છે? સંયમ તપ અને ત્યાગ. આપણા જીવનમાં શું હોય છે? સંયમ તપ ત્યાગ નો હોય ને. સારું. જો એ ત્યાગ એ પણ એક વસ્તુ પ્રત્યેની મમત્વ છોડવાનો. ક્યારે પણ દાન ખેદપૂર્વક ન હોય, કસાઈની મંદતાના મમત્વના ભાવ માટે છે. વસ્તુ છૂટે છે એ તો ક્ષેત્રાંતર થવાની છે. ખેદપૂર્વક આપવું એ કોઈ દાનનો પ્રકાર નથી. અરે ધર્મ તો નહીં, શુભ પરિણામ પણ નહીં, પાપના પરિણામ છે. જે દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના આદિનો પોતાને ભાવ, મને મારા પાંચ ઇન્દ્રિયના વિષય માટે, શરીરની સગવડતા માટે જો હું વાપરું છું, તો જેના નિમિત્તે મને આ માર્ગની આરાધનાનો અવસર મળ્યો હોય તો એના પ્રત્યેની પ્રભાવનાનો સેજે ભાવ આવ્યા વગર રહે નહીં. એ એટલા માટે આપણા માટે છ આવશ્યકમાં એ છે ને, ક્યાં છે છ આવશ્યકમાં? ક્યાં છે? દેવ પૂજા સમય મળે તે દિવસે. પછી આ સ્વાધ્યાયનું તો ગુરુદેવે ખાસ આપણને એ કીધું, એટલો બધો ટાઈમ ક્યાં, 40 મિનિટ મળે તો ઘણું છે, 4 કલાક તો ક્યાં કાઢવી? એ તો મહાપુરુષને તો નિવૃત્તિ હોય એટલે એમને ક્યાં, પણ અહીંયા 4 કલાક માંડ માંડ નહીં, અઠવાડિયા નીકળે તો ઘણું કહેવાય ને. તો એક ફરીથી ક્યારે પણ મહાપુરુષોના શબ્દો વાક્યોને સેજે, એક તો મહાપુરુષ કે આપણે તો આપણી રીતથી પ્રેક્ટિકલ, નિષેધ ક્યારે પણ લાવવો નહીં. ન થતું હોય ખેદ કરજે, પણ જીવન આવું એક આત્માર્થીને માટે સ્વાધ્યાય એ તો નિરંતર ખોરાક છે. અને સ્વાધ્યાય માટે ગુરુદેવે કેટલા પ્રકાર લીધા હતા? ખાલી સામે સાંભળવું વાંચવું નહીં, ચિંતન મનન, અને એ પણ નિશ્ચય સ્વાધ્યાય કેવું છે, અંદર પોતાના. અરે એટલા માટે એક વિચારીએ આપણે, અહીંયા ચલો 1 કલાક ગુરુદેવસિંહનું પ્રવચન આપણે સાંભળ્યું, પછી કોઈને ચલો ચર્ચગેટ સુધી ટ્રાવેલિંગ કરવાનું છે, નેચરલી આઈ થિંક 1.5 કલાક તો થતો જ હશે, ત્યારે એક શું થઈ શકે? ટ્રેનમાં બેઠા જ બીજું શું થઈ શકવાનું છે? બીજે બધે ગપ્પા કે કરીએ અને કઈ, આટલા વર્ષોથી ટ્રાવેલ કરતા હવે ક્યુ મકાન ને ક્યુ સ્ટેશન, તો હવે આંખ બંધ કરે તો ખબર પડી જશે. તો તારે ઉપયોગ કે આજ ગુરુદેવસિંહના પ્રવચનમાં મેં શું સાંભળ્યું, મારા જેવા એ ચિંતન પણ એક સ્વાધ્યાયનો પ્રકાર છે. એ ઉપરાંત ગુરુદેવસિંહ એક જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન પૂછવા, એ પણ એક સ્વાધ્યાયનો પ્રકાર. સ્વાધ્યાયના એ રીતે 5 પ્રકાર હોય. તો એમ ન સમજ્યું કે 4-4 કલાક શાસ્ત્ર ખોલીને બેસીએ કે સાંભળવું, પણ જે કાંઈ શ્રવણ છે, શ્રવણ પૂર્વકનું ચિંતન વિચાર, વાંચન એ જ વિચારનો ખોરાક છે. વાંચન આપણને હોતું નથી અને એટલા માટે વિચાર ચાલતો નથી. વાંચ્યું હશે, યાદ રાખ્યું હશે, સાંભળ્યું હશે તો એના ઉપરની કંઈક વિચારણા ચાલતી હોય. તો આપણા જીવનમાં એ 6 આવશ્યકમાં જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, અને પછી 3 છે સંયમ, તપ અને દાન. અને મુનિરાજના જીવનમાં જે આપણે અત્યારના લઈએ છીએ તો સંયમ, તપ અને આજે ત્યાગ. તો સંયમમાં શેની છે? આપણે નાસ્તિથી લેતા હતા એટલે પ્રમાદથી રહિત સંયમ છે, ઈચ્છાથી રહિત તપ છે, અને આજે શું છે? મમતા રહિત. મમતા એટલે આપણા જેવી નહીં, ભોગે જ ભોગ પહેલે ઉનકાન હોવે સુમેરણ. જે કઈ અમે ભૂતકાળમાં રાજા હતા, ચક્રવર્તી હતા, એનું સ્મરણ પણ ના આવે. વર્તમાનનું તો એમને જોતું નથી, ભાવિ તો જોવે નહીં, પણ ભૂતકાળમાં કરેલા હોય એનું પણ સ્મરણ ના આવે. તે ત્યાગમાં એ કીધું કે સંસાર પ્રત્યેની ઉપેક્ષામાં શું લીધું, કે આત્મા આનંદ સ્વરૂપ છે એમાં એકાગ્રતા, તેનું નામ સંસારથી વિરક્તિ. એ ત્યાગનો એક પ્રકાર. પછી શરીરથી વિરક્તિ માટે શું શબ્દ લીધો છે? 434 પાને જે પેરેગ્રાફ છે એની છેલ્લી લાઈન, અશરીરી ચૈતન્ય સ્વભાવમાં લીન છે અને શરીરથી વિરક્ત છે. સામસામે શું લીધું? શરીરથી વિરક્તિ ત્યાગમાં. તો શરીરની સામે હું કોણ, પોતે કોણ લીધો? હું અશરીરી ચૈતન્ય સ્વભાવ છું. શરીર નથી આપણને અત્યારના, અત્યારની વાત, શરીર સિદ્ધ થશે ત્યારે તો શરીર રહિત થશું. અત્યારના કેવા છે? અત્યારના તો શરીર છે જ ને, શરીર ન હોય તો ધર્મ ક્યાંથી થાય? શરીર છે તો સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. શરીર સાધન છે કે નહીં એ વાત આમાં પ્રવચનમાં લીધી છે. એક વાત સમજી લેવું, જે કોઈ કાર્ય હોય એનાથી જુદું, કરતાથી જુદું, કાર્યથી જુદું સાધન ન હોઈ શકે. કાર્ય કરવું ચેતનમાં અને સાધન ગોતવું જડમાં એવું ક્યારેય નહીં થાય. અને એક વાત, અને બે ની જાત એક સરખી હોય. આ તો બે દ્રવ્યની આપણે લીધી, વિતરાગતા એ મારું કાર્ય અને રાગ એનું સાધન, એવું પણ ક્યારેય હોઈ શકે નહીં. કારણ કાર્ય સાધન સાધ્ય બે એક જાતના હોય, એક પદાર્થમાં હોય. તો અહીંયા કે છે શરીરથી તારે વિરક્તિ કરવી છે, ત્યાગ, તો એવી ભાવના કરજે કે હું કેવો છું, અશરીરી ચૈતન્ય સ્વભાવ છું અને એમાં લીનતા શરીર પ્રત્યેની વિરક્તિ થયા વગર રહેશે. ને બે સંસાર દેહ શરીર, હવે ત્રીજું ભોગથી વિરક્તિ, એના માટે ત્રીજી છે. બીજું પેરેગ્રાફમાં બીજી લાઈન, આત્મા અનાકુળ આનંદના ભોગમાં લીન છે અને બહારના ભોગથી વિરક્ત છે, એનું નામ ત્યાગ છે. જો અસ્તિ નાસ્તિ શેમાં લીન છે, વેદન ભોગવટો કોને હોય, અજ્ઞાનીને જ્ઞાનીને કે પરમાત્માને, બધાને હોય. અમે તો એમ જ સમજે, ભવ ભોગ તન વૈરાગ્ય ધાર નિહાર શિવ તપ તપત હે, આવે છે ને ક્યાં મુનિરાજની પૂજામાં આવે છે, ભવ ભોગ તન વૈરાગ્ય ધાર નિહાર, મોક્ષની પ્રાપ્તિ કરવાની ભાવનાથી આ બધાથી શું કરી છે, વિરક્તિ. પણ એનાથી વિરક્ત કરીને ક્યાં એકાકાર થઈ ગયા છે કે અનાકુળ આનંદમાં ભોગમાં લીન છે. વેદન ચેતન જે હોય એ બધાને હોય છે. ફરક એટલો છે કે આપણે પરદ્રવ્ય વિભાવમાં એકાકાર કરીને આકુળતાનું વેદન કરીએ છીએ. પરમાત્મા પોતાના સ્વરૂપમાં પૂર્ણ લીન થઈ ગયા હોતા પરિપૂર્ણ અનાકુળ આનંદનું વેદન, અને સાધક દશામાં એ મિશ્ર ધારા. તો પોતાના અનાકુળ આનંદના વેદનમાં લીન થતા એને પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગ પ્રત્યેની વૃત્તિ છૂટી જાય છે. આ તેનું નામ ભોગથી વિરક્તિ એ કહેવામાં આવે. હવે એના માટે આ ત્રણેયને માટે શું કરતા હોય છે મુનિરાજ, બાહ્ય ભોગની સામગ્રી શરીર માટેના ઉપકરણ અને એ રીતે જ્યાં રહેવાનું હોય ત્યાં રાગ થાય એનાથી પણ જુદું હોય છે. એના માટે પછી શરીર આહાર શેના માટે લેવાનો હોય છે, શરીરને માટેનું, પણ એમાં પણ ભોજનની પણ અધિકતા છોડી દે. અપૂરો અવસરમાં જેના માટે સુશબ્દ આવે, ઘોર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અન્ને મનને નહીં પ્રસન્ન ભાવ. તો શું હોય, ઓલામાં એકદમ તપશ્ચર્યા આદિ કરે, પ્રતિકૂળતા પરીક્ષા આવે તો તાપ ન લાગે, દુઃખ ન થાય, ખેદ ન થાય, અને સરસ અન્ન મળે તો એને ક્યાંય પ્રસન્નતા ન થાય, તો શું થાય? એ બધાને શું છે, એ બધા પ્રત્યેની ઉપેક્ષા કેવી થઈ ગઈ છે, સર્વે માયના પૂતગલ એક સવા. અમને ફરક નથી પડતો ભોજન મળ્યો કે સરસ પ્રસન્નતાથી મળ્યું, બારમાં ઉપસર્ગ પરિસર શું આવે છે એમાં ક્યાંય પણ હિના દીકતા એમને લાગવું પડતું નથી. આ એનું નામ એ મુનિરાજ એ મિષ્ટ ભોજન છોડતા હોય છે. તો જો આ રીતે બાહ્ય ભોગથી વિરક્ત છે, શરીર માટે ભોજનથી વિરક્ત છે, અને રહેવા માટેની ઉપકરણ કોઈ વસ્તી એવી સારી હોય શ્રંગાર સજેલી એમાં મારે રહેવું એવું હોતું નથી. આ રીતે એમને ત્રણથી રહિત થવા માટે આ ત્રણ એમને છોડ્યા છે. એક બીજી એમાં ગુરદેશી 435 પાને લીધું છે, બીજી લાઈન, મુનિરાજ પાસે હોય તો વધારે વધારે શું હોય. 435 પાને બીજી લાઈન છે, ત્રણ વસ્તુ છે, પુસ્તક, પીંછી અને કમંડળ. કોઈને એમ થાય આટલું તો આ રાખ્યું કે નહીં, આટલું તો પરિગ્રહ છે કે નહીં, એ પરિગ્રહ તરીકેના નિમિત્ત છે કે પોતાના માટે શૌચ માટેના અને અહિંસા અને જ્ઞાન માટેના છે. એનું સરસ ગુરદેશી એમાં લીધું કે એમાં એ વસ્તુ કેવી છે, ત્રણ વસ્તુમાં ખાસ તો પીછી અને કમંડળ ખાસ જે એની પછીની લાઈનમાં છે, રાગ દ્વેષ ઉત્પન્ન થાય એવા ઉપકરણ નથી રાખતા. છે મેળું તો કહેવા હોય છે, હજી એક ગ્રસ્તજનને કામ ન આવે એવા વસ્તુને ઉપકરણ તરીકે રાખે છે. કમંડળ પીછી પડ્યું, કોણ લઈ જવાનું છે? કોઈ લઈ જવાની ચિંતા નથી. એમાં પણ કમંડળ એવા બધા કિંમતી ને એવા શણગાર વાળા ન રાખે કે જેથી એક વિકલ્પ પણ આવે કોઈ લઈ તો નહીં જાય ને. આવી ઉપેક્ષા વૃત્તિ હોય છે. જે બાયમાં ફરીથી આ વસ્તુ છે, કારણ કે શૌચ માટે એમને કમંડળમાં પાણી ક્યારે પણ વર્ષના જેમ ઋષભદેવ લઈએ ઉપવાસ હતા તો એમને કમંડળમાં પાણી હતું તેનું વાપર્યું હશે કે નહીં વાપર્યું? ઋષભદેવ મુનિરાજને આહાર 6 મહિના પછી તો મળ્યું નહીં, 1 વર્ષ ઉપરાંત છે તો એ જ્યાં આહાર નતો તો પાણી લેવાનો પણ પ્રશ્ન. તો કમંડળમાં હતું એ વાપર્યું કે ન વાપર્યું? ક્યારેક આટલા વખત કઈ થોડી ભીખા રહી શકે, તરસા તો ન રહી શકે ને. પેલું એક વિચારી લેવું, તીર્થંકર મુનિરાજ પાસે તો મોરપીસ ને કમંડળ પણ ન હોય. શું છે? જો આ એક શું છે, પોતાના તીર્થંકર મુનિરાજ એમનો એવો અતિશય હોય કે એમના નિમિત્તે કોઈ જીવની હિંસા નથી થવાની અને તેથી એમને મોરપીછ જ ન હોય. આ જેને હોય એના માટે જ. અને બીજું, એમને આહાર હોય પણ ક્યારે નિહાર ન હોય. ક્યારથી ન હોય? જન્મથી લઈને. અને એટલા માટે એમને શૌચ માટે કમંડળ પણ ન હોય. જો આ એક આખું શું છે, નિયમથી હોય એ તો આપણે એક સામાન્ય મુનિ દશા માટેની હોય છે. તો એ અહીંયા મુનિરાજને હોય પણ એ સેના છે, કોઈ પરિગ્રહ તરીકે રાગના નિમિત્તો થાય છે એવું નથી. તો એ જેમ સર્વભાવની ઉદાસીન વૃત્તિ કરી, શું રહી ગયું? એક ખાલી માત્ર દેહ તે સંયમ હેતુ હોય. એનાથી આગળ હજી શું લીધું છે? અન્ય કારણે અન્ય કશું કલ્પ. અને દેહ હોવા છતાં કિંચિત મૂર્છા ન હોય. એ અહીંયા ગુરુદેવ છે, એ વસ્તુ હિંસાથી બચવા માટે અને શૌચ માટે સામાન્ય મુનિરાજને હોય પણ એમાં આસક્તિ તીવ્ર નથી કરતા. જેમ દેહ હોવા છતાં બધું છૂટવા યોગ્ય તો છૂટી ગયું છે, કેશ રોમ નખ કે અંગે શ્રંગાર ને. દેહ તો કોઈ કે બધું જ છોડ્યું તો દેહ કેમ ન છોડ્યો? દેહ ઈચ્છાથી ન છૂટે એ આયુષ આધીને એની સ્થિતિ છે. દેહ હોવો એ કોની નિશાની છે? એકત્વના રાગની કે અસ્થિરતાના રાગની? ફરીથી બે માંથી કઈક તો હશે. વસ્ત્ર પાત્ર હોય કોની નિશાની છે? વસ્ત્ર પાત્ર હોય કોની નિશાની છે? એકત્વના રાગની કે અસ્થિરતાના રાગની? વસ્ત્ર પાત્ર હશે એ એકત્વ હોય કે ન હોય, પણ જો હશે તો અસ્થિરતાનો રાગ તો નિશ્ચિતપણે. એ હોય કે ન હોય, વસ્ત્ર હશે તો કદાચ એકત્વ હોય, ન પણ બે શક્ય છે. પણ જો છે તેટલું સમજવું, અસ્થિરતાનો રાગ તો ત્યાં રહી જ ગયો છે. એ અધિકપણું છે. અને શરીરનું હોવું એ કોઈ એકત્વ કે અસ્થિરતા નહીં, આયુષની સ્થિતિ કરે છે. શરીરનું હોવું એ કોની સિદ્ધિ છે? આયુષ છે. નહીં તો અરિયન દશામાં પણ શરીર રહી જાય છે. એક શરીરનું હોવું ન હોવું એ રાગ ઉપર આધારિત નથી. શેના ઉપર આધારિત છે? આયુષ્ય આધારિત. તો મુનિરાજને આયુષ્ય છે, અરિયન દશામાં આયુષ્ય છે, તો શરીર પ્રત્યેનો એવા રાગ હોતા નથી. તો અહીંયા તો બધા પ્રત્યેનું એ તીવ્ર આસક્તિ હોતી નથી. અને જો એના માટે પછી છે, એક સરસ ગુરુદેવસી એ જ 435 પાને નીચેથી આપણે લઈએ. સાધન માટેનો પ્રશ્ન મુમુક્ષુ કરે છે. સાધન છે એનો ઉત્તર, સાધન બાધન કોઈ છે નહીં, એ તો બધા નિમિત્તના કથન. હવે જો ખરસ ન્યાય ગુરુદેવસી આપે છે, મળે છે શબ્દ 435 પાને. અંતર આનંદમાં કરણ એટલે કે સાધન નામનો ગુણ આત્મામાં પડ્યો છે. સાધન નામનો અનાદિ અનંત ગુણ પડ્યો છે. ફરીથી સાધન ક્યાંય ગોતવા જાય નહીં, કારણ કે સાધન નામનો ગુણ તારા પોતામાં પડેલો. 47 શક્તિમાંથી સાધન આવે છે, કારણ કહો કે સાધન. અને સમયસારમાં 294 નંબરની ગાથામાં પણ ન્યાય આપે છે, કર્તાથી જુદું સાધનનો અભાવ હોય. અને એટલા માટે ત્યાં મોક્ષ અધિકાર છે. 294 ગાથામાં કોનાથી બે ભિન્નતાની વાત કરી છે? આત્મા અને બંધ. સંવર અધિકાર હશે તો કોની વાત આવશે? આશ્રવથી ભિન્નતાની. અને આ મોક્ષ છે તો મોક્ષમાં વિરોધી કોણ હોય? બંધ. તો આત્મા અને બંધને જો જુદા કરવા છે તો સાધન શું છે? કર્તા આત્મા છે. કાર્ય શું કરવું છે? આત્મા અને બંધને જુદા કરવા છે. બે તો નક્કી થયા, તો સાધન શું ગોતશું આપણે? કે પ્રજ્ઞા છીણી. કારણ કે કર્તાથી જુદું એનું કોઈ સાધન હોઈ શકે નહીં. તો અહીંયા કે તારામાં એ સાધન નામનો ગુણ છે, એ જ એમાં કારણ સાધન બનવાનું છે. બીજું કોઈ સાધન એમાં હોઈ શકે નહીં. અને પછી ગુરુદેવજી મુનિદશાની આખી વ્યાખ્યા કરી હતી. આવ્યું હતું આજે મુનિદશા માટે શું આવ્યું હતું? ગણધરદેવ જેમને પરોક્ષપણે, પ્રત્યક્ષપણે તો ન હોય, બધા ખુલાસા તો હતા બધા, કે એ જેને નમસ્કાર કરી દશા કેવી હશે. અને એ ગણધરદેવ નમસ્કાર કરે છે ક્યાં ક્ષેત્રના મુનિરાજને? ક્યાં ક્ષેત્રના? એવું ક્યાંય ન હોય, કઈ ચોથા કાળના જે હશે, ચોથા આરાના. અને ક્યાંના? વિદેહ ક્ષેત્રના હશે. નહીં, કેમ ખબર પડે? ગુરુદેવ આખું નમસ્કાર મંત્ર બોલ્યા હતા પૂરે. રણમો લોયે સવ સાવણમ, જેમ અરિયનમાં બધે એમને સમજવું. આ કોઈ પણ લોકમાં, અને અહીંયા તો લોક એટલે ક્યાં? મુનિરાજ ક્યાં હશે? ત્રણેય લોકમાં. મધ્ય લોકમાં પણ ક્યાં હશે? અઢી દીપમાં. તો કોઈ પણ માં હો, ભરત, એરાવત કે મહાવિદે, અને ક્યારે? કોઈ પણ કાળ ના હો, સવ કીધા. લોયે એટલે લોક ક્ષેત્ર, અને સવ કેતા કાળ. કોઈ પણ, અરે ગણધરદેવ એટલે શું? તીર્થંકર એ ધર્મ રાજા છે, અને ગણધર એના વજીર, એના દીવાન છે એના. અને એના જેને નમસ્કાર પહોંચે એ કેવી મુનિદશા હશે? તો એ પ્રચુર આનંદ ઉપર ગુરુદેવ લીધી કે અતિન્દ્રી પ્રચુર આનંદ એ મુનિપણાની શું છે? ઓળખાણ છે. દરેકની કંપનીનો શું હોય છે? લોગો હોય છે. એનાથી આઈડેન્ટિફાય થાય ને. દરેકનો પોતાનો ટ્રેડમાર્ક હોય, લોગો હોય. એમ મુનિદશાની જાહેરાત શું છે? એનું ચિહ્ન શું છે? પ્રચુર સ્વસંવેદન. અને એનાથી આચાર દે કહે છે, અમને શું જ પ્રગટ થયો છે? નિજ વૈભવ પ્રગટ થયો. અને નિજ વૈભવથી અમે શું કહેશું? સમયસર. આચાર્યદેવ પોતાના વેદનની વાત જો કહે અને આપણને જો સાંભળવાનું મન ન થાય તો સમજવું, મને આનંદની ચાહના જ નથી. પ્રચુર વેદનથી જેમને આત્મ વૈભવ, નિજ વૈભવ પ્રગટ થયો, અને નિજ વૈભવથી આપણને સમયસર કહે છે. અને પાછો એ આનંદ કેવો છે? સુંદર જે આનંદ. એક પછી બીજો શું શબ્દ હતો? નિરંતર જરતો. હર સમયે અમે આનંદનું વેદન કરી રહ્યા છે, અને એ વેદન તમને કેમ પ્રગટ થાય? એના માટે એક વિચારવા જેવું છે. પિતા પીવે છે તો છોકરા તરસ્યા ન રહે, એમ તમે પણ એ આનંદનું વેદન કરો. એના માટે એમને પરમાગમની રચના એ કરી છે. ગુરુદેવે કીધું ને, જ્યાં સમયસર હાથમાં આવ્યું. તો આત્મા શું છે? ઘણી વાર ગુરુદેવ શબ્દ વાપરે છે, થોડુંક નહીં સર, આત્મા પોકારી ઉઠ્યો. અંદરમાંથી એક ભાવના, એક કહેવા માટેના શબ્દો નહોતા, એક અંદરથી આત્મા એક પોકારી ઉઠ્યો કે શેઠ, આ શાસ્ત્ર કેવું છે? એવું કોને શાસ્ત્ર મેળવ્યું છે? ક્યારે એવો આત્માનો અંદરમાંથી એવો પોકાર આવ્યો છે? ગુરુદેવજી એક આ શાસ્ત્ર મેળવ્યું ને જેની શોધ હતી, અરે આત્માનો અંદરમાંથી એક પડકાર આવ્યો, ભણકાર આવ્યો કે અશરીરી થવાનું શાસ્ત્ર છે. તો ગુરુદેવજીના પ્રતાપે હર એક મુમુક્ષના ઘરે હાથમાં તે સમય સારા હશે છે, એટલી તો ગેરંટી હશે કે નહીં? તો આ ક્યારે પણ એનો સ્વાધ્યાય કરીને, ગુરુદેવજીની વાણી સાંભળીને અંદરમાંથી એકવાર પોકાર આવ્યો કે હું પણ હવે અશરીરી થવાનો છું. જીવનમાં જીનવાણીનું શ્રવણ અને અંદરનો ભણકાર કે ભવથી રહિત હું થવાનો છું, તો સમજું મેં જીનવાણીનું એ શ્રવણ કર્યું.
સહજાનંદેશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદેશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદેશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી સોદસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી સોદસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
આ શરીરે સિદ્ધ સ્થાન પ્રાપ્ત ઋષભાદી મહારાજ પરમ ચોવી જીનેન્દ્ર ભગવાનનો વ્યય હતો. વિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદર આદિ અજિત વેરે પરંત વિશ્વરમાન જીનેન્દ્ર ભગવાનનો વ્યય. અદ્ય દિન મંદિરમાં જયવંતપણી બિરાજ શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો વ્યય. દિવ્ય ધ્વનિના સારભૂત પરમાગમ સમય સારધિ સમસ્ત જીનવાણી મહાત્મનો વ્યય. ભારત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર ભગવાન શ્રી કુંકુંદ આચાર્ય દેવનો વ્યય. આમ ભક્તોના તાણ હર્ષિક હાન ગુરુ દેવનો જય હો. રસમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવનો જય હો. આજના ઉત્તમ ત્યાગ ધર્મ દીનનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.
નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હે.
બોલો દ્વારા સાંગમય સમસ્ત જિનવાણી માતનો જય હો. પાછળ જે ભાઈઓ બહેનો નો અવાજ બહુ આવે છે, અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા શરૂ થશે પાઠશાળાના, તો દરેકે બેસવા અને પાછળ બિલકુલ અવાજ ન કરે, શાંતિથી બધા બહાર જઈને જવું હોય તે જઈ શકે છે. પ્લીઝ અવાજ નહીં કરતા, અહીંયા ડિસ્ટર્બ થાય છે. જય જીનેન્દ્ર.